મહાપુરુષોનું જીવન ભગવત પરાયણ આત્મપરાયણ હોય, એના સાનિધ્યમાં આવનારને પણ એના જીવનની અંદર શાંતિ મળે, સુખી થાય, ભગવદ ભજન કરે, એ જ એનો અનુરોધ હોય, એ જ એનું માર્ગદર્શન હોય. અહીંયા તેજબાઈ રાઘવમુનિ મહારાજના સાનિધ્ય ભજને જે કંઈ પામ્યા છે, જે કંઈ મેળવ્યું છે, એ આપણા સૌને વહેંચવા નીકળ્યા છે. જેમ મીરાબાઈ ને જે કંઈ મળ્યું એને સૌને વહેંચ્યું કે મારી પાસે કૃષ્ણ છે, સૌ લો. એમ તેજબાઈએ પણ સત્સંગનું ની લાણી કરી અને કહ્યું કે જાઓ આવા સિદ્ધ મહાપુરુષને શરણે જજો, તમને જે કઈ આદેશ ઉપદેશ આજ્ઞા આપે, સેવા આપે, એનો સ્વીકાર કરી લેજો. અને સ્વીકાર કરવાની અંદર કહ્યું કે ભજન કરજો. બહુ મોટી વાત કરી છે. ભજન એક એવું સાધન છે જીવનમાં કે જે કોઈ સંતોષ ન આપે એવો સારામાં સારો સંતોષ ભજન આપશે. અને ભજન એકલા એકલા લલકારો ને બેઠા બેઠા એની મસ્તીનો આનંદ આવશે. આપણી મસ્તીથી આપણી પ્રમાણે જો એકલા ગાવા બેઠાઈએ ને તો આંસુ આવી જશે, આંખમાં રૂવાડા ઉભા થઈ જશે, મનનો એક અનેરો આનંદ પ્રાપ્ત થશે. એટલે મહાપુરુષોએ જે અનુભવ્યું છે કે ભજનથી જ સાચી શાંતિ, સાચું સુખ મળે છે. હા, માણસ પાસે સંપન્નતા ઘણી હશે, સત્તા ઘણી હશે, વિદવત્તા હશે, શક્તિ બળ પણ હશે, સૌંદર્ય પણ હશે, પણ બધાથી માણસને સાચો પૂરો સંતોષ ક્યારેય થતો નથી. બધી જ પ્રકારના સુખ એની પાસે હોય છતાંય ભક્તિ વગરનું સુખ, ભક્તિહીન સબ સુખ કૈસે, લવણ બિના બહુ બિંજન જૈસે, બધું જ પીરસેલું હોય, સરસ મજાની રસોઈ બનાવેલી હોય, પણ એમાં મીઠું જ ના નાખ્યું હોય કેવું લાગે, કૈસા ફીકા લાગી ગયો. અને સહેજ સહેજ મીઠું બધામાં આવી ગયું એટલે એનો કેટલો સ્વાદ બદલાઈ જાય, રુચિકર બને. એમ આપણા જીવનની અંદર પણ મીઠાની નમકની માફક એક સહેજ હશે ને તો પણ આખો જીવન જીવવાનો સ્વાદ બદલાઈ જશે. કે ભજન તો રામરસ છે, રામરસ કે બિના સારો સારો દુનિયા ફીકો. તો એ રામરસ એટલે કે ભજન. ભજનનું સુખ એટલું બધું મોટું સુખ છે. તુલસીજીએ કેવું કહ્યું, લવણ બિન બિના બહુ બિંજન કૈસે, સબ સુખ કૈસે, હરિભક્તિ બિન સબ સુખ કૈસે, બધા સુખ ફિક્કા લાગે, જીવન ફિક્કું લાગે, માણસ કંટાળશે, ત્રાસી જશે, સત્તાથી સંપત્તિથી વિદવત્તાથી કંટાળ્યો છે. ચાલ ભગવાનને મંદિરે સાનિધ્યમાં બેસ, શાંતિ મળશે. તો આ છે ભજન પ્રભાવ ભેદ અસભાખા. જે વેદો જ્ઞાનનો ભંડાર છે એ પણ ભજનને માટે અંગુલી નિર્દેશ કરે કે ભાઈ ભજન કરજો. આવા મોટા જ્ઞાની વિદ્વાન શંકરાચાર્ય એમણે પણ કહી દીધું કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. આ બધું કશું કામ નહીં લાગે. નહીં નહીં રક્ષતિ દુઃખનું જ કરણે. આ ઉંમર થઈને આટલા ગરડા ઉંમરે ક્યાં વ્યાકરણ ગોખવા બેઠો છું, ભજન કર. તો મહાપુરુષોએ ભજન નો મહિમા એટલો બધો ગાયો છે. ચૈતન્ય મહાપ્રભુ જુઓ, ભજન નામ સંકીર્તન, હરે કૃષ્ણ, હરિબોલ હરિબોલ હરિબોલ, અને એમાં તો પોતે પાર ઉતરી ગયા, ભગવાનના સ્વરૂપની અંદર વિલીન થઈ ગયા. એનું શરીર નથી મળ્યું ચૈતન્ય મહાપ્રભુ. જગન્નાથજી મંદિરની અંદર ભાવ વિભોર થઈને સીધી અંદર દોટ મૂકી, પછી એમનું શરીર મળ્યું નથી. ઠાકોરજીના વિગ્રહમાં જ વિલીન. આ છે ભજન. અહીંયા તેજબાઈને રાઘવ મુનિ મહારાજ પાસેથી ભજનનો જ ઉપદેશ મળ્યો છે. ભાઈ અરતા ફરતા કામ કરતા ઘરમાં ભજન કર્યા કરો, ભજન કર્યા, નામ સ્મરણ, અરે મોટેથી ગાઓ, ઓમ નમો ભગવતે વાસિરામ, જય રામ જય જય રામ, હરે કૃષ્ણ હરે રામ. બેસીને જ ભજન થાય વધારે સારું, પણ ઘરનું બધું કામ કરતા પણ નામ સ્મરણ કરો. તો આપણા સંત મહાપુરુષો સિદ્ધો આચાર્યોએ ભજનનો સરળ માર્ગ બતાવ્યો છે, આ માર્ગે ચાલી આપણે. શુદ્ધ ભાવે ભજન કરજો. જીવનને ઉદ્ધારવા માટેનો કોઈ પણ એક સાધન જો હોય એક માત્ર ભજન છે, બાકી જીવનનો ઉદ્ધાર ક્યારેય નહીં થઈ શકે. ભજન સિવાય તો ક્યારેય નહીં થાય. જેમ ખાધા વગર ભૂખ ના ભાગે, એમ ભજન વિના માણસને પૂરું સુખ ના મળે. સાચું સુખ એકમાત્ર ભજન છે. કેટલા બધા સિદ્ધ મહાપુરુષોએ વાત કરી, ભક્તિ રે વગરી હશે. તો ભક્તિ એ જ મોટામાં મોટું સાધન છે. જો બધા રાજા મહારાજાઓ સત્તાધીશો સંપન્નો બધા મંદિરે જતા હશે, કેમ કે એના વગર જીવનનો આ જીવનો ઉદ્ધાર નથી. જીવનો ઉદ્ધાર ભજન થકી છે. સત્સંગ કરો, ભજન કરો. તો ભજન કરવું ભજન સાધન છે, અને ભજનની અંદર કેટલી શક્તિ છે. માણસ માનસિક રીતે ત્રાસી ગયો હોય, ભયંકર રીતે ત્રાસી ગયો હોય, ડોક્ટરોથી કંટાળી ગયો હોય, મગજમાં શાંતિ ન મળતી હોય, નામ સ્મરણ ભજન ચાલતું હોય, તેને સમજણ પૂર્વક શાંતિથી એકાગ્રતા એકાગ્રતાથી બેસીને સાંભળે, ધીરે 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 એનું બધું જ દુઃખ બધી અશાંતિ સમજે, ઘાશ મને કઈક મળ્યું, શામાંથી કે ભજનમાંથી. ભક્તિ રેવ ઘરી હસી, સાંડિલ્ય ભક્તિ સૂત્રની અંદર નારદજી બોલ્યા છે, ભક્તિ રેવ કરી હસી. બસ જીવનની અંદર જો કઈ શ્રેષ્ઠ હોય, આ દુનિયામાં કઈ શ્રેષ્ઠ હોય તો એકમાત્ર ભગવાનની ભક્તિનું ભજન. તો ભજનમાં આટલી બધી શક્તિ, આટલી બધી તાકાત, હા ભજનમાં એટલી શક્તિ છે કે એકવાર ઓમકારનાથજી પોતે ભરૂચમાં એક ભજન ગાવાની શરૂઆત કરી. એક લકવા મારેલો માણસ ત્યાં બેઠેલો હતો, એ ભજનની અંદરથી એનો લકવા આખો નીકળી ગયો. ભક્તિ રે વગર યસ. અહીંયા કંસારા બજારની અંદર અહીંયાથી આશ્રમના વાસણો રિપેર કરવા માટે ગયા, એ ભાઈને કમરો એને પેરાલિસિસ થઈ ગયેલો. કે મારે સેવા કરવી છે મહારાજ, લાય મને અથડો આપી દે, હું રિપેર કરવા બેસી જઉં. કે બાપુ દાદા તમે રહેવા દો, અમે કરી લઈએ છીએ, અમે સેવા કરીશું, તમે મારે કરવી છે. આ પછી લીધો અથડો, ઉપાડ્યો, ધીરે 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 ચાલુ થઈ ગયું ભજન સેવા. આપણે આપણી નજરે જોઈ લે છે આ વસ્તુ. લકવા મારી ગયેલો, પેરાલિસિસ, પણ મનમાં ભજન સેવાની ભાવના. એને ધીરે 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 થોડો શરૂ કર્યો તો પછી તો જીવ્યા ત્યાં સુધી સારું. ભક્તિમાં કઈ શક્તિ નથી. બસ માણસ પાપી બનેલો હશે ને એને પણ પુણ્યશાળી બનાવશે, લૂંટારાને ઋષિ બનાવશે, એવી શક્તિ છે. તો એટલા માટે જ મહાપુરુષો આપણને સૌને ચીંધે છે, પ્રેરે છે. શુદ્ધ ભાવે ભજન કરજો રે, સાચા દિલથી સાચા ભાવથી ભજન સ્મરણ કરજો. ભજન સ્મરણ કરીએ ત્યારે મનમાં કોઈ પણ ઈર્ષા રાગ દ્વેષ ક્લેશ કશું જ નહીં આવવા દેવાનું. જેમ બધા જ બારણા બંધ કરીને બેસીએ ને શાંતિથી, એમ ભક્તિભાવ ભજન સાધનમાં બેસીએ ને ત્યારે બધાને બહાર કાઢીને ક્લેશ ઈર્ષા રાગ દ્વેષ કેટલા બધા હેરાન કરતા હોય છે. તો શુદ્ધ ભાવથી ભજન કરવાનું મહાપુરુષો કહે છે. અને જોઈ મહાપુરુષો જે શુદ્ધ ભાવથી ભજન કરે છે અકિંચન બનીને, તો એમનામાં કેટલી શક્તિ પાંગરે છે, કેવા શક્તિશાળી બને છે. શક્તિશાળી એટલે શરીરની નહીં, આત્મશક્તિ અધ્યાત્મ શક્તિ. ડોંગરે મહારાજને જુઓ કેવા શક્તિશાળી હતા. કયું બળ હતું? અધ્યાત્મનું, ભગવદ્ ભક્તિનું બળ એને કહેવાય. શુદ્ધ ભાવે ભજન કરજો. ભલે વ્યવહારના ઘરના પરિવારના બધા જ કામ કરો, પરિવારની જરૂર છે આપણને, પરિવારની જરૂર છે, પરિવારની આપણે જરૂર છે, બધા જ કામ કરો, પણ મનનું ભાવ સ્મરણ જે છે ભજન, એ શુદ્ધ ભાવથી નિર્મલ ભાવથી ભજન કર્યા કરો. એ છે શુદ્ધ ભાવ. સ્વાભાવિક છે આપણે કોઈ પણ કપડા પહેરીએ તો ચોખ્ખા પહેરીશું, પાણી પીશું તો શુદ્ધ પાણી પીશું, આહાર લઈશું તો ચોખ્ખું આહાર લઈશું, ઘર રાખીશું તો સાફ સુથરું શુદ્ધ રાખીશું. તો જો આટલી બધી કાળજી આપણા જીવન જીવવાની બાબતમાં આપણે લેતા હોઈએ તો આ તો આપણા મનને શુદ્ધ કરવાનું છે. જેમ મેલું ગંદુ પાણી ના પીવાય, કચરા વાળું ના ખવાય, કપડા મેલા ન પહેરાય, એમ ભજન પણ મેલા મનથી ન થાય. શુદ્ધ ભાવ, એની અંદર આપણા મનના વિચારોની પણ પવિત્રતા હોવી જોઈએ. બીજું કઈ નહીં, જ્યારે પણ સાધન ભજન કરવા બેસીએ એટલા સમય પૂરતું, જો આપણા મનો વિચારને આપણે નિર્વિકાર રાખી શકીએ, રાગદ્વેષ વગરનું રાખી શકીએ ભજન કરીએ ત્યાં સુધી. બાકી ઈર્ષા બહુ મોટી વસ્તુ ખરાબ છે. તમે સાધન ભજન કરવા બેસો તો ઈર્ષા તમારા મગજમાંથી ન કરશે. પણ અહીંયા તો મહાપુરુષો પોતાના શ્રીમુખેથી કહે છે, જ્યારે પણ સાધન ભજન નિત્ય નિયમ કરીએ, સત્સંગ કરીએ, ત્યારે બિલકુલ નિર્મળ ભાવથી કરો. એના અર્થને, એના ભાવને, એના સ્વરૂપને સમજતા જ આનંદ આવશે. એ આટલી મોટી સરસ વાત છે. એ ભજનનો પ્રભાવ માણસ જો પોતે જાગૃત થઈને સમજણપૂર્વક એને અનુભવે તો એનું કલ્યાણ અવશ્ય થાય. ભાવની શુદ્ધતા, મનની શુદ્ધતા અને એની સાથે સાથે આપણા ખાનપાનની પણ પવિત્રતા એટલી જ હોવી જોઈએ. ખાનપાનની પવિત્રતામાં તો હવે બહુ જ દૂર નીકળી ગયું છે. આપણા ઘરની અંદર પણ પવિત્રતા સચવાતી નથી તો પછી હોટલોમાં તો ક્યાં હોવાની. કારણ કે અન્ન એ જ મુખ્ય છે આપણા જીવનની અંદર. અન્ન શુદ્ધ હશે તો જ આપણું જીવન પવિત્ર થશે, મન શાંત થશે. પટલ નું એકાદ મહિનો ખાવ જોઈએ, પછી જુઓ તમારા વિચારો જોવો જોઈએ, તમારા મન ધમાલ કરી મૂકશે. તમારા મન કેમ કે ત્યાં સાત્વિકતા નથી, બધી ઘણી બધી વિકૃતિઓની વચ્ચે જ એ હોટલનું તૈયાર થયું હશે. બનાવનાના વિચારો કેવા હશે, પિરસ્તાના વિચારો કેવા હશે, અને તમારી સામે મૂકી જનાર કે તમને, તમે આજુબાજુ તમે કેવી રીતે ખાઓ છો, તમારા મગજના વિચારો બધી અસર કરવાનું. અન્ન એવું મન, જેવું અન્ન એવું મન રહેશે. એટલે અન્નને પવિત્ર રાખવા માટે પ્રયત્ન કરો, સતત બને એટલો. તો આપણે આપણા વિચારો પવિત્ર થશે, આપણું મન પવિત્ર થશે, આપણા જીવનની અંદર પણ આપણે પવિત્રતાને મેળવી શકીશું. એક ભોજનની શુદ્ધતા અને ભજનની શુદ્ધતા. અને ભજન ભોજન જો સાત્વિક થઈ જાય ને તો માણસ દિવ્ય પુરુષ બની જાય, જેમ માનવ મહામાનવ બની જાય, આત્મા મહાત્મા બની જાય. ત્યાં સુધી નહીં તો આપણી આપણી આપણા સૌની પાસે ગતિ છે, માર્ગ છે, પણ માનવમાંથી અતિ માનવ બનવાનું કે મહાત્મામાંથી પરમાત્મા બનવાનું એ માર્ગ ઘણો લાંબો અને કઠિન છે. પણ વધારે નહીં, પણ માનવમાંથી તો મહામાનવ તો બની શકે. એના માટે જ આપણી પાસે આ ભજનનું એક સાધન છે. ભજનની અંદર નિષ્ઠા હશે, ભજનની અંદર વિશ્વાસ હશે ને તો પણ આપણે આપણા જીવનની અંદરની ઘણી બધી સમસ્યાઓ, અશાંતિ, પીડાઓ, મનની, શરીરની પીડાની, મનની વ્યાધિઓ ઓછી હોય છે. અનેક પ્રકારની વ્યથાઓ, પીડાઓ મનમાં, શરીરને કશું ના હોય પણ મન ભયંકર માંદું હોય, મનની બીમારી કાઢવી બહુ મુશ્કેલ પડે. અને મનની બીમારી આવા કોઈ મહાપુરુષોના સાચા સત્સંગમાં કે ભજનની અંદર મન પરોવાઈ જાય એ જરૂર, એમાંથી બહાર નીકળી શકે. એટલે સાચા ભજન વિના ભમે મન, દંભ હોય, ભજનની અંદર આડંબર હોય, દેખાવ હોય, માત્ર દેખાડો જ કરતો હોય, એ ભજનથી માણસ એના જીવનને ક્યારેય પણ શુદ્ધ નહીં કરી શકે. આડંબર છે. સદભાવ પૂર્વક કરો, અહંકાર અભિમાનને ત્યાગ કરીને ભજન કરો, પણ શાંતિથી કરો, બસ એકાગ્ર થઈને. એટલે અત્યારે મારે ભજન જ કરવાનું છે, બીજું મારે કશું જ કરવાનું નથી. અત્યારે આ સમય મારો સત્સંગ માટેનો જ છે, આ સમય થયો એટલે ચાલો જઈને બેસી. એવી જે દ્રઢતા પકડી ત્યારે તો આવીએ છીએ રોજ એટલે સમયસર. બસ એવી દ્રઢતા આપણા પોતાના જીવનની અંદર, સાધન ભજન ભગવદ્ ભક્તિની અંદર તો આવી છે ને, તો આપણે આપણા જીવનને ખૂબ શાંત રીતે, સરસ રીતે જીવી શકીશું. વસ્તુ મળી હોય એનો ઉપયોગ કરતા તો આવડવું જોઈએ. કોઈ પણ સારી કિંમતી વસ્તુ મળી હોય એનો ઉપયોગ કરતા આવડે. એમ જીવન પણ કેટલું બધું કિંમતી છે, ખર્ચો કરતા હાથમાં ન રહે. તો એ કિંમતી જીવનનો પણ ઉપયોગ કરતા આવડવું જોઈએ. જો જીવન જીવતા ન આવડે, જીવનનો સદુપયોગ કરતા ન આવડે, તો સમજવાનું કે માણસ પોતાને સમજી શક્યો નથી, પોતાને માણી શક્યો. જીવનને સમજવું પોતાના જીવનને, બીજાના નહીં, એ બહુ અઘરું છે. અને જે પોતાની જાતને સમજી શકે ને એ જીવનનો સદુપયોગ કરી શકે. નહીતર માણસને પૈસા હાથમાં આપ્યા હોય તો જલ્દી નહીં વેડવે, ખિસ્સામાં પૈસા હશે તો જલ્દી નહીં વેડવી નાખે, પણ જીવનના સમયને માણસ એમને વેડપતો હશે મૂર્ખ ની માફક વેડફ. સાજુ હોય સાજુ સુધરું ત્યારે વેડફ્યા જ કરે, વેડફ્યા જ કરે. અંજારે કઈ અકસ્માત થયો, બીમાર પડ્યા, છેલ્લી ઘડીઓ આવી ગઈ ત્યારે એ જ વેડફેલા જીવનને પાછું હરખું કરવા માટે, લંબાવવા માટે કેટલી માથાકૂટ ને કેટલી દોડાદોડ ને કેટલો પૈસો વાપર્યા કરે. એક્સટેન્શન મળી જાય, જીવે જીવે. પણ જયારે બી હતું ત્યારે હળવાશ હતી ત્યારે એને જીવતા ના આવડી. જીવનના સમયની કિંમત કોડીની ન કરી, માત્ર વેડફ્યું ગમે તે. જેમ ધૂળમાં પેલા કૂતરા, એમ માણસ પોતાના જીવનને ધૂળમાં રગદોળી વેડફતો હોય છે, વેડફે છે. કામ વગરની વાતો કરશે, નિંદા કોતલીઓ કરશે, ઘણું બધું છે. કઈ નહીં તો લઈને બેસી જશે. અરે આમાં કઈ સમય વેડફવાનો છે? થોડુંક જીવન કિંમતી છે, સમય પણ એથી વધારે કિંમતી છે. જો સમયનો સદુપયોગ કરતા ન આવડે તો સમજી લેવાનું કે તમને માનવ જીવનનો, તમારા જીવનનો તમને પરિચય નથી. માણસને કઈ ઘરેણું આપી દેવામાં આવે, આ તો ઘરેણું છે, સોનાનું છે, તરત એને પકડી લેશે, વ્યવસ્થિત કરી દેશે. તો ભાઈ તમને તમારું જીવન મળ્યું છે, એનો આટલો સરસ સુંદર સમય મળ્યો છે, એને પકડી લો ને, એને વ્યવસ્થિત કરો. એ નથી જો આગળ જઈને શબ્દોમાં કહીએ કે માણસ જીવનને વેડફતો હોય છે, માત્ર વેડફવાનું. એ કેવી રીતે વેડફાય છે તો બધાને ખબર છે. પૈસો નથી વેડફાતો, ઘરની ચીજ વસ્તુ નથી વેડફાતી, પણ સમય તો ચોક્કસ. માણસ જાણી જોઈએ ને સમજપૂર્વક સમય વેડફતો હોય છે, એમાં શું વાંધો છે? પણ મહાપુરુષે કહ્યું સમયનો સદુપયોગ કરવા, જીવનને સાચી રીતે સમજવા માટે શુદ્ધ ભાવે ભજન કરજો. ભાવ શુદ્ધ રહેવો જોઈએ, એની અંદર કોઈ સ્વાર્થ પણ ન રહેવો જોઈએ. ભજનની અંદર મારું આટલું કામ થશે, હું આટલું આટલું સફળ થઈશ, મને આટલું મળશે, કોઈ સ્વાર્થ નહીં. શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવથી કરેલું ભજન જ આપણને સંતોષ આપશે. બજારમાંથી વસ્તુ ખરીદવા ગયા, કેવી સોચશો? ચોખ્ખી શુદ્ધ સોચશો ને? અને જો કદાચ અશુદ્ધ કે જડેલી કે નકામી આવી ગઈ તો વેપારીની સાથે તરત ઝઘડો કરવા બેસ. અરે ભાઈ, એ ચીજ વસ્તુ માટે તું વેપારીની જોડે ઝઘડો કરું છું, પણ તે તારું હળવી નાખ્યું છે, એનો તારી જાત જોડે લડી લે, ઝઘડી લે. એ ના છે. કોકે મારું કામ ખોટું કર્યું કે એને એને તમાચ મારી દઈશું, પણ આપણાથી આપણું કામ ખોટું થયું હોય તો કેટલાય મારી આપણી પોતાની જાતને તમાચ. એટલે મહાપુરુષો કે છે જે કઈ કરો ભગવત પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક કરો, ભક્તિથી કરો, ભજનને પણ શુદ્ધ ભાવથી કરજો, એમ અહીંયા આગળ આપણને સૌને આજ્ઞા. જો બધું જ ઘર ચોખ્ખું જોઈતું હોય, કપડા જોઈતા હોય, ચોખ્ખા જોઈતા હોય, અનાજ પાણી ચોખ્ખા જોઈતા હોય, તો જીવન ચોખ્ખું કેમ ના જોઈએ? જીવનને મેલું શા માટે રહેવા દેવું? અને જીવનને શુદ્ધ કરવા માટે ભજનને પણ શુદ્ધ ભાવથી કરજો. ભજન તો શુદ્ધ છે જ, એના વડે આપણી જાતને શુદ્ધ પવિત્ર કરવાની છે. જેમ સાબુ તો ચોખ્ખો છે જ, એ સાબુના વડે આપણા કપડા ચોખ્ખા કરવાના છે. એમ ભજન એ તો મનને શુદ્ધ કરવા માટે છે. મેલું રે મન સત્સંગે ધોજો, બસ ખોટા હું પદને ખોજો, અહંકારને છોડજો. સાચા દિલથી ભજન કરીશું ને તો અવશ્ય અંતઃકરણની શુદ્ધિ થશે. જય મહારાજ.